நமோரிஹரிதானம் நமோ சித்தானம் நமோ ஆயதிஹானம் நமோ ஜாயானம் முழுவே சவர்காகுண்ணம் અંતર્ગત આપણે દર રવિવારે આત્માનું શાસન ગ્રંથ ઉપર સ્વાધ્યાય કરીએ છીએ. ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત બહુ જ સુંદર ગ્રંથ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ રવિવાર ટુ રવિવાર. આજે આપણે સોલ સાયન્સના અંતર્ગત એક બીજો વિષય, એક બીજો ગ્રંથ કહી શકીએ, જે એક અદભુત કાવ્ય રચના થઈ છે કૃપાળુ દેવ દ્વારા, આત્મસિદ્ધિ નામક શાસ્ત્ર ઉપર આપણે સ્વાધ્યાય આજથી પ્રારંભ કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રભાવના યોગમાં અનેક પ્રકારે એક આત્માર્થી સ્વાધ્યાયના માર્ગમાં લાગે એવી એક બહુ જ અદ્ભુત વ્યવસ્થા આપણા સમાજમાં થાય છે, જેમાં આજથી આપણે કૃપાળુ દેવ દ્વારા રચિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ રાજકોટમાં પ્રવચન કર્યા હતા. થોડી આપણે ભૂમિકા સંબંધીની આજે ચર્ચા કરશું અને આપણે ગાથા પણ આજે પ્રારંભ કરશું. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ટોટલ 142 પદ છે, બે બે લાઈનના એક એક પદ છે, એવા ટોટલ 142 પદ છે. જે 6 પદનો પત્ર કૃપાળુ દેવે જે પદ્યમાં લખ્યો એ 6 પદનો સાર સમજો, એ 6 પદનો વિસ્તાર સમજો, એ વિસ્તાર ગદ્યમાં આત્મસિદ્ધિ ગ્રંથમાં કૃપાળુ દેવે લખી નાખ્યો. અદ્ભુત રચના છે. આત્મસિદ્ધિ શ્રી ગુરુદેવજીએ અર્થ આપણા સ્વાધ્યાયનો આધાર પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચન છે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર, પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચન છે એ પ્રવચનો આપણા સ્વાધ્યાયનો મૂળ આધાર રહે છે. હું તમને બધાને પણ અપીલ કરીશ, વિનંતી કરીશ કે જે આ ગ્રંથ છે ને આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન, એક મોક્ષ માર્ગ પ્રકાશક જેટલો ગ્રંથ છે, એમાં ટોટલ 142 પદ છે. એ પદનો વિસ્તાર એટલે કે પ્રવચન, સંકલિત પ્રવચન આ ગ્રંથમાં ઉપલબ્ધ છે. તો જેને જે રીતે સમય મળે એક એક બે બે ગાથા ઉપર, પદ ઉપર ગુરુદેવશ્રીના પ્રવચનો જરૂરથી વાંચે. હવે સૌથી પહેલા તો આપણે બે મિનિટ કૃપાળુ દેવના જીવન સંબંધી ચર્ચા કરીએ તો આત્મસિદ્ધિ શાસ્ત્રના કર્તા શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ વિક્રમ સંવત 1924ના, એટલે આપણે આપણા ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે આપણે ગણીએ તો 1868, થોડો ખ્યાલ આવે, 18 બહુ શોર્ટમાં સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરીએ છે તો 1868માં એમનો જન્મ થયો. કારક શુદ્ધ પૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્રમાં વવાણિયા બંદરમાં એમનો જન્મ થયો હતો. ઘણો બધો અહીંયા વિસ્તાર આપ્યો છે, એમને 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું. સુપારુ દેવ નું ટોટલ જીવન કાળ એટલે કે આયુ 33 યર્સ નું હતું. જયારે કૃપારુ દેવ 24 યર્સ ના હતા ત્યારે કૃપારુ દેવે 28 યર્સ ના હતા. કૃપારુ દેવ જયારે 28 યર્સ ના હતા ત્યારે એમને આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના કરી. ખ્યાલ આવે છે? એટલે કૃપારુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના 1896 માં કરી. 1868 માં એમનો જન્મ થયો અને 1896 માં એટલે કે 28 યર્સ ની ઉંમરે એમને આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના નડિયાદ ગામ માં કરી હતી. અને એ પણ બહુ સરસ અહીંયા લખ્યું છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રજીએ તેમના અંતેવાસી કાયલા નિવાસી ભાઈ શ્રી સૌભાગ્ય ભાઈની માંગણીથી તેમના અને પરિણામે સર્વ મુમુક્ષુઓના સદ્ગોડ અવતાર અર્થે નડિયાદ મુકામે એમને આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. આમાં થયું એમ કે સૌભાગ્ય ભાઈએ જયારે 6 પદનો જે પત્ર એનો સ્વાધ્યાય કર્યો અને હી ટ્રાઈડ ટુ લર્ન બાય હાર્ટ, એમને યાદ કરવાની કોશિશ કરી જે પદ્યમાં લખ્યો હતો, પણ એમને થોડી ડિફિકલ્ટી પડી પદ્યમાં યાદ કરવા માટે. તો એમને કૃપાનુદેવને વિનંતી કરી કે સાહેબ આપ આ જે પદ્યમાં 6 પદ લખ્યા છે એને તમે પાઠમાં જે પાઠમાં લખ્યું હતું એમને એને પદ્યમાં લખવાની એને એટલે કે ગાથામાં એમને લખવાની એમને વિનંતી કરી. અને એ વિનંતીને સ્વીકારીને કૃપાળુ દેવે 6 પદના પત્રનો સાર વિસ્તારપૂર્વક લખ્યો છે. સાર એટલે કે સાર એટલે કે 6 પદને લઈને કયા કયા 6 પદ છે એ પણ થોડા આપણે યાદ કરવાની કોશિશ કરીએ. બધા એ 6 પદ ઘણા બધાને ખ્યાલ પણ હશે. આપણે પ્રતિક્રમણની બુકમાં છે, આપણે પ્રતિક્રમણ જયારે કરીએ છીએ ત્યારે આપણે એ 6 પદ આપણે બોલીએ છીએ. તો એ જે 6 પદ છે એમાં આત્મા છે. સૌથી પહેલો પદ આત્મા છે. આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આજે આખો પત્ર હતો 6 પદનો એને ગાથામાં એક સાથે એટલે નોન સ્ટોપ જરા પણ સ્ટોપ થયા વગર નડિયાદમાં કૃપાળુ દેવે આની રચના કરી. અને જે અંબાલાલજી હતા એ ફાનસ લઈને ઉભા રહ્યા અને આની રચના ચાલુ થઈ ગઈ. તો આ રીતે આપણે જોયું કે કૃપાળુ દેવનો જન્મ 1868 થયો અને જ્યારે 28 વર્ષના હતા ત્યારે કૃપાળુ દેવે આની રચના કરી એટલે 1896. આના પછી 43 યર્સ પછી પૂજ્ય ગુરુદેવજીએ 1939 આ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે કહું છું 1939 પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર રાજકોટ મુકામે પ્રવચન કર્યા. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર એટલે આપણે કહી શકીએ કે ઘણા બધા આગમોનો શાસ્ત્રનો સાર આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ભરી નાખ્યો છે કૃપાળુ દેવ. એમ પણ કહી શકીએ કે સમયસારજી ગ્રંથાધિરાજનો સાર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે. આપણા મુમુક્ષુ સમાજમાં કે ઘણા બધા જીવોને આ 142 પદ જે છે એ ઘણા બધા જીવોને કંઠસ્થ પણ છે અને ઘણા બધા જીવો એને યાદ પણ કરે છે. કારણ કે એટલી બધી સરળ ભાષા છે. એક તો કૃપાળુ દેવ નાનપણથી ખૂબ વૈરાગ્ય વૃત્તિ વાળા હતા. કૃપાળુ દેવનું આયુ નાનું હતું ને, અને એમાં એમને ઘણું બધું લેખન કાર્ય કર્યું. ઘણા બધા પત્રના માધ્યમથી આજુબાજુના ગામોમાં અને જીવોની વચ્ચે તત્વનો પ્રચાર એમણે કર્યો. ઘણું બધું આમાં લખ્યું છે, એમાંથી હું બોલું છું. જે પ્રસ્તાવના છે, આ પ્રસ્તાવના પણ ખરેખર વાંચવા જેવી છે. અહીંયા કહે છે કે જે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, જે કી આ છ પદનો સાર છે, અને આ શાસ્ત્રમાં જે પદ લખ્યા છે 142, એને અગર આત્મસાદ કરે, એના ભાવોને ઊંડાણમાં સમજે, ગહેરાઈથી એના અર્થને બરાબર જ્ઞાનમાં સમજે, તો એ જીવને નિયમથી અંદરમાં સુખ શાંતિ આનંદની અને મોક્ષ માર્ગની શરૂઆત થયા વગર રહેશે નહીં. નાસ્તિકી કહો તો જે કચાઈ છે, જે મિથ્યાત્વ છે, જે અજ્ઞાન છે, એનો અભાવ થયા વગર રહેશે નહીં. એટલું બધું અદભુત આ ગ્રંથ છે. આ ગ્રંથમાં ચેપ્ટર વાઇઝ ડિવિઝન છે, આપણે એ પ્રમાણે લેશું. આમાં ઘણા બધા માર્મિક બિંદુઓને કૃપાળુ દેવે સ્પર્શ કર્યા છે. જે રીતના મતાર્થીના લક્ષણ છે, આત્માર્થીના લક્ષણ છે, સદગુરુનું સ્વરૂપ છે, કેવા હોવા જોઈએ સદગુરુ, ખ્યાલ આવે છે? આપણા કાર્યમાં એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સદગુરુની વાણી છે, એમનું જીવન છે, એમની પ્રણતિ છે, એમનો બોધ છે, એમનો ઉપદેશ છે, એમની દેખના છે, કેવી રીતના નિમિત્ત બને છે. અહીંયા પાત્રતા આત્માર્થીની કેવી હોવી જોઈએ, કેવો વૈરાગ્ય હોવો જોઈએ, શુષ્ક જ્ઞાન નહીં અને રૂંધાયેલો કસાય નહીં, એક નિશ્ચય વ્યવહારનો કેવો સુમેળ હોવો જોઈએ, નિમિત્તની કેવી બહુમાનતા એટલે કે મહિમા હોવી જોઈએ, ઉપાદાનનું કેવું જોર હોવું જોઈએ, અને આ ઉપરાંત આપણા દૈનિક જીવનમાં, આપણા લૌકિક જીવનમાં જે પણ આપણી સામે પ્રસંગો બને છે, ઉદયો આવે છે, ઘટનાઓ ઘટે છે, ચેલેન્જીસ આવે છે, કર્મની ઉદયોની વિચિત્રતા આપણને જોવા મળે છે, જે સંયોગનો વિયોગ છે, એ બધા ખેલ છે, જે પણ બાહ્ય પરિસ્થિતિઓ જે ભજવાય છે આપણી આજુબાજુ દૈનિક જીવનમાં, એમાં પણ આપણી એક વિચારધારા, એક થિંકિંગ પ્રોસેસ, એક આપણી યોગ્યતા, પાત્રતા, આપણી વિશુદ્ધિ, આપણી કસાયોની મંદતા, ખ્યાલ આવે છે? માત્ર મોક્ષ અભિલાષ, તો એ પ્રકારની જે એક આત્માથીની અંદરમાં જે યોગ્યતા અને પાત્રતા હોવી જોઈએ, એ કેવા પ્રકારની હોવી જોઈએ, એનું પણ અદભુત વર્ણન અહીંયા આપવામાં આવ્યું છે. બહુ સહેલી ભાષામાં આ આખો જે ગ્રંથ છે, જે પદો છે, એની અહીંયા આપણે આત્મસિદ્ધિ ગ્રંથના માધ્યમથી એની રચના થઈ છે. ચલો હવે વધારે ભૂમિકા ન બાંધતા, છ પદ જે છે, એ જે છ પદ આપણે હમણાં બોલ્યા, અમે તમને પહેલા પણ રિક્વેસ્ટ કરી હતી કે એક આ બે પાના પ્રસ્તાવનામાં, અને એના પછી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીને એક સંક્ષિપ્તમાં જીવન એમનું પરિચય છે, જીવન પરિચયને આપવામાં આવ્યો છે. તો જેને જે રીતે સમય મળે થોડીક આની તમે વાંચણી કરશો, વાંચન કરશો, તો એક અંદરથી ભાવ ગમશે. જો જે ગ્રંથ આપણે ચાલુ કરતા હોઈએ છે, એ ગ્રંથની મહિમા, એ ગ્રંથમાં જે વિષય છે, એ વિષયની જાણકારી, એ ગ્રંથ જેમણે લખ્યો છે, સમજાય કે એમનું જીવન, એમની પ્રણતિ, કારણ કે આત્મજ્ઞાની પુરુષે કૃપાળુ દેવ, ગુણભદ્ર આચાર્ય દેવ, કુનકુન આચાર્ય દેવ, તો બધા આચાર્ય છે, આત્મજ્ઞાની છે જ, પરંતુ ગુરુદેશી છે, કૃપાળુ દેવ છે. કૃપાળુ દેવે લખીને તત્વની ઘોર પ્રભાવના કહી, તો ગુરુદેશીએ વાણી દ્વારા તત્વની ઘોર પ્રભાવના કહી. તો એ રીતે જે જ્ઞાનીઓ છે, એમના જીવનથી આપણે ખૂબ પરિચિત થવું જોઈએ. જે મુખ્ય મુખ્ય એમના જીવનના પ્રસંગો છે, કે એમનું જીવન છે, કે જે પ્રસંગોમાં એમને કેવી શાંતિ રાખી, કેવી ક્ષમતા રાખી, કેવી રીતના એ પ્રસંગોની સામે પોતે ડીલ કર્યું, એને એ ચેલેન્જીસને કેવી રીતના એક્સેપ્ટ કર્યું, તત્વજ્ઞાનના બળે કેવી રીતના ઉભા રહ્યા, ડગ્યા નહીં, ડર્યા નહીં, ગભરાયા નહીં, તો એમની જે નિચમતા છે, નિડરતા છે, એમની જે અંતરંગ પ્રણતિ છે, એનાથી આપણે ખરેખર પરિચિત થવું જ જોઈએ, આપણે પરિચય એનો કરવો જોઈએ. હવે આપણે છ પદ છે, એક નાનો એવો વિષય લઉં છું જેથી આપણને ભૂમિકા બંધાય અને આખો જે શાસ્ત્ર છે જે 142 પદ છે એનો જે સાર છે સાર આપણને સમજાય. સૌથી પહેલા તો જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવન, આપણે જે આજની પહેલી કડીનો સ્વાધ્યાય કરશું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એમાં આપણે વિસ્તારથી એની ચર્ચા કરશું. જે છ પદ છે એ છ પદમાં સાત તત્વ ઘટે છે થાય. તમે જોજો જે મૂળ ગ્રંથો છે, સમય સાધી છે, સત્વાર સૂત્ર છે, પ્રવચન સાર છે, એવા જે મૂળ ગ્રંથો આચાર્યોના છે એ સાત તત્વના આધારે લખાયા. આ છ પદમાં પણ સાત તત્વ ઘટે છે. કેવી રીતના ઘટિત કરશું આપણે સાત તત્વને? તો આત્મા છે અને આત્મા નિત્ય છે, એ પહેલા પદ છે ને, એમાં જીવ તત્વ અને અજીવ તત્વ ઘટિત થાય. કે હું છું, હું આત્મા છું અને હું છું તો હું નિત્ય રહેવા વાળો, કાયમ રહેવા વાળો, અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવી આત્મ તત્વ છું, એ અસ્થિ પરત જીવ તત્વની સિદ્ધિ થઈ. તો આત્મા છું તો એમાં અનંતી નાસ્તિ ગર્ભિત છે. એક અસ્થિ કે આત્મા છે અને નિત્ય છે, તો એક તો છે એટલે એનું અસ્તિત્વ સિદ્ધ થયું, અને એ અસ્તિત્વ કેવું છે તે ક્ષણિક નથી, થોડા સમય માટે નથી, એ અસ્તિત્વ નિત્ય છે, કાયમ રહેવા વાળું છે. જે એની ઝલક પહેલી ગાથામાં પણ મને ખ્યાલમાં આવી રહી છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો તું કદ, એટલે તું પહેલા પણ હતો અને અનાદિકાળથી લઈને આજ સુધી તે તારું જે આવું અદભુત સ્વરૂપ છે એ સ્વરૂપ તું ન સમજ્યો એના કારણે તું અનંત દુઃખી થાય. તો આત્મા છે અને નિત્ય છે એમાં જીવ તત્વ, અને હું આત્મા છું એનો મતલબ કે હું શરીર નથી, હું સંયોગ નથી, હું કર્મ રૂપે નથી, હું ઘર કુટુંબ પરિવાર, હું જળ, હું પુદગલ, હું વિકાર, હું અશુદ્ધતા, હું રાગ દ્વેષ રૂપે નથી થયો, નથી થતો અને નથી થવાનો, એવી એવી જીવ તત્વ સાથે અજીવ તત્વની સ્થિતિ છે. મૂળ તો આમાં પુદગલ લો, શરીર લો, અજીવ લો, કારણ કે અજીવ તત્વ છે ને. તો હું છું આત્મા છું, નિત્ય છું, તો હું શરીર નથી, હું જડ નથી, હું જડ રૂપે ક્યારે થયો નથી, જડના સંયોગમાં રહેવા છતાં પણ હું ક્યારે જડ રૂપે, અજીવ રૂપે, પર રૂપે, સંયોગ રૂપે થયો નથી. હવે ત્રીજો પદ કૃપાળુ દેવે લખ્યો, આત્મા છે, આત્મા નિત્ય છે, અને ત્રીજું પદ શું લખ્યું કે આત્મા કરતા છે. તો બહુ સરસ એમાં બે વિવક્ષા ખોલી છે કે કરતા છે તો કોનો કરતા છે. તો ગુરુદેવજી અનેક વાર પ્રવચનમાં ફરમાવે છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સાંભળજો ધ્યાનથી આ પોઈન્ટ બતાવ, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્યનો કરતા તો કોઈ ત્રણ કાળમાં બનતો નથી. તો અજ્ઞાન દશામાં આત્મા આશ્રમ અને બંધ, પુણ્ય અને પાપ, વિકારી અશુદ્ધ પર્યાયનો કરતા થાય છે. કરતા છે પણ કોનો કરતા છે? એની અંદરમાં થતી જે પરના લક્ષે અશુદ્ધતા છે એ અશુદ્ધતાનો કરતા થાય છે. અને જ્ઞાનીની દશામાં એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ એના પછી આત્મા એની નિર્મલ પર્યાયનો કરતા થાય છે. તો એ રીતે આશ્રમ બંધ અને નિર્મળ પર્યાય સિદ્ધ થઈ સંવર નિદ્રા અને મોક્ષ. તો ખરેખર આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા છે અને એની સાથે ભોગતા છે. તો કોનો ભોગતા છે? તો અશુદ્ધતાના કાળમાં જે રાગદ્વેષના પરિણામ થાય છે એ રાગદ્વેષના પરિણામ સાથે એની સાથે રહેલી જે આકુળતા છે એ આકુળતાનો ભોગતા છે. અને જ્ઞાનીની દશામાં જે નિર્મળ પ્રણમન ઉત્પન્ન થાય છે તો એ નિર્મળ પ્રણમન સાથે એ અનાકુરતા અને સુખનો ભોગતા બને છે. ત્યાં હરસ શોકનો ભોગતા બને છે એમ લખ્યું છે અહીંયા. અને અહીંયા અતિન્દ્રિય આનંદ નો ભોગતા બને તો આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. અને પછી લખ્યું મોક્ષ છે ને મોક્ષ નો ઉપાય, કારણ કે પ્રત્યેક જીવ નું પ્રયોજન સુખી થવું છે. જે પણ કાર્ય પ્રયત્ન પ્રયાસ જે પણ જીવ કરે છે એ સુખી થવા માટે કરે છે. સંયોગોને ભેગા કરે છે તો સુખી થવા માટે, ઘણા સંયોગોને ત્યાગે છે તો સુખી થવા માટે. ખ્યાલ આવે છે? તો પૂરેપૂરું ફોકસ સુખી થવા માટે. ભોજન કરીએ છીએ તો સુખી થવા માટે. ખ્યાલ આવે છે? જે પણ પ્રવૃત્તિ આપણી ચાલે છે સુખી થવા માટે કરીએ, પણ આપણને ખબર નથી કે સુખ ક્યાં છે અને સુખ કોનું સ્વરૂપ છે. આપણું પોતાનું સ્વરૂપ સુખમય છે અને એ આપણે ઉપાય કરીએ, નિર્ણય કરીએ, એ તરફ દ્રષ્ટિ કરીએ, પોતાના આત્મા તરફ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીએ, વિશ્વાસ કરીએ તો એ સુખની એ મોક્ષની અને મોક્ષના ઉપાયની પ્રાપ્તિ થઈ શકે. તો મોક્ષ છે તો મોક્ષનો ઉપાય પણ છે, માર્ગનું ફળ છે તો માર્ગ પણ છે, કાર્ય છે તો કારણ પણ છે. તો અલ્ટિમેટ જે દશા એ આપણું લક્ષ્ય છે, આપણું સાધ્ય દશા છે, ગોલ છે, તો એની માટેનો ઉપાય પણ છે. તો એ ઉપાય છે મોક્ષ માર્ગ, એ ઉપાય છે સંવર નિર્જરા અને એનું ફળ છે મોક્ષ. તો સંવર નિર્જરા મોક્ષ અને અજ્ઞાન દશામાં આશ્રવ બંધ નો કરતા ભોગતા, અને આ કરતા ભોગતા કોણ બને છે તો આત્મા છે, એટલે એનો કરતા બને છે. અને એ ક્ષણિક નથી આત્મા, રાગાદી પણ ક્ષણિક છે, પણ એની પાસે ટકવા વાળો આત્મા કાયમ નિત્ય રહેવા વાળો છે, કે ભૂલ કરવામાં પણ પોતે સક્ષમ છે. અને નિત્ય રહેવા વાળો પદાર્થ ભૂલને ટાળવામાં પણ અને મોક્ષ જવામાં પણ અને સુખી થવામાં પણ અને નિર્ણય કરવામાં પણ અને સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્યની પ્રાપ્તિ કરવામાં પણ એ સક્ષમ છે. તો એ રીતે નિત્ય પદાર્થ હોય તો એ રીતે એ અંદરથી પુરુષાર્થ ઉપાડીને એની ભૂલને ટાળી શકે અને એ સમ્યક રૂપે પરણમી શકે, સુખ શાંતિ આનંદ રૂપે પરણમી શકે, મોક્ષ રૂપે પરણમી શકે, મોક્ષના માર્ગ રૂપે પરણમી શકે અને આશ્રવ બંધથી નિવૃત્ત થઈ શકે. જ્યારે આત્મા નિત્ય હોય તો, કાયમ હોય તો, અગર કાયમ જ હોય નહીં તો પછી એ ઉપાય કોણ કરે? તો એ રીતે આપણે જે છ પદ છે એમાં આપણે સાત તત્વ ઘટિત કરીએ, બરાબર છે? તો આ રીતે જે પદ લખ્યું હતું એનું હવે અને ગદ્ય છે ને જે આત્મસિદ્ધિ લખી છે, તો છ બહુ સરસ છ પદ નો જે પત્ર લખ્યો છે એ ગદ્ય છે અને આત્મસિદ્ધિની જે કડીઓ છે 142 એને પદ્ય છે. એમાં થોડી કન્ફ્યુઝ થઈ ગઈ, પરંતુ હવે ક્લિયર થઈ ગયું. પદ્ય એટલે કે પદની રચના કરી એ 142 ગાથાઓની પદ્યના માધ્યમથી એની રચના થઈ. તો આ રીતે આપણે થોડી ભૂમિકા બાંધી, આપણે છ પદ ના નામ શીખ્યા, કયા કયા છ પદ છે એ જોયું, કૃપાળુદેવના જીવન સંબંધી થોડી ચર્ચા કરી. બહુ મહાન પુરુષ હતા, એમનું ક્ષયોક્ષમ જોવો, પાત્રતા જોવો, અંતરંગ વિરક્તતા જોવો, ભોગા ભોગ સંસાર શરીર ભોગથી અનાસક્તિ જોવો, રંજ માત્ર પણ આસક્તિ નહીં, ધંધો વ્યાપાર કરતા હતા તો પણ એ છોડી દીધું, શતાવધાન નું પણ રંજ માત્ર પણ મહત્વતા ના આવી, ખ્યાલ આવે? એટલો વિરક્ત જીવ થઈ ગયા. તો એ પ્રમાણે બહુ જ સરસ આપણે આ શાસ્ત્રની શરૂઆત સ્વાધ્યાયના માધ્યમથી કરીએ છીએ. ગુરુદેવજીના કૃપાળુદેવના બધા જ્ઞાનીઓના આપણા ઉપર આશીર્વાદ વર્તે છે, અકારણ કરુણા વર્તે છે. અને જેટલી પ્રભાવના ગુરુદેવજીના માધ્યમથી, પ્રવચનોના માધ્યમથી, દર બીજા પ્રવચનમાં ગુરુદેવજી કૃપાળુદેવને યાદ કરતા, એમના કોઈ પત્રને, કોઈ પદને, કોઈ વાક્યને, કોઈ ગાથાને યાદ કરીને ગુરુદેવજી કૃપાળુદેવની મહિમા કરતા હોય છે. તો એ રીતે કૃપાળુદેવે જે અદભુત આ શાસ્ત્ર લખ્યું છે, શ્રી આત્મને ગુરુદેવે અર્થ કર્યો છે, શ્રી એટલે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે કૃપાળુદેવે જે આત્માની સિદ્ધિ કરી છે. આત્મસિદ્ધિ નામ જો કેટલું સરસ, આત્મસિદ્ધિ. અમૃતચંદ્ર આચાર્યદેવે ટીકા લીધી કે આત્મા ટીકાનું નામ આત્મખ્યાતિ, એના ઉપર પ્રવચનો થયા ગુરુદેવ, આત્મપ્રસિદ્ધિ, આત્મવૈભવ, આત્મખ્યાતિ, આત્મસિદ્ધિ, ચાલે છે, કેવા અદભુત નામો છે. તો એમ કેમ પ્રકારે તમે પ્રસિદ્ધિ કહો કે સિદ્ધિ કહો કે વૈભવ કહો, ખ્યાલ આવે છે, આત્માને સમજવા માટે આપણે બેઠા છે. કેમ? કારણ કે આપણે આત્મા છે. કેમ? કારણ કે આપણે આત્માનો અનુભવ કરવો છે, શ્રદ્ધા કરવી છે, પ્રતીતિ કરવી છે, કારણ કે એના વગર મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય અને સુખની પ્રાપ્તિ નહીં થાય. એક જ લક્ષ્ય છે ગુરુદેવ શ્રી 45 વર્ષ પોતાની અંદરમાં જે શ્રદ્ધા મિથ્યા ચાલી રહી છે એને સમ્યક કરવા માટેનો ઉપાય ગુરુદેવ શ્રી બતાવ્યો. ચલો તો આપણે હવે આ શાસ્ત્રની શરૂઆત કરીએ છીએ. દેવશાસ્ત્ર ગુરુની છત્રછાયામાં અને અનેક જ્ઞાનીઓની છત્રછાયામાં આપણે આજથી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ. મેં તમને રેફરન્સ પોઈન્ટ આપ્યો કે આપણા સ્વાધ્યાયનો આધાર પૂજ્ય ગુરુદેવજીના પ્રવચન રહેશે. ઘણા બધા ઘણી બધી ચર્ચાઓ આપણા પ્રવચનોના માધ્યમથી કરશું. અને આમાં પણ જો સૌથી પહેલા આ શાસ્ત્રની પહેલી ગાથા ચાલુ કરી, એમાં પણ ઉપર 6 પદના નામ આપ્યા છે, 6 પદ લખ્યા છે. અને એની પછી અહીંયા હવે જ્ઞાન લક્ષ્મી, કેવળ જ્ઞાનને યાદ કરીને એને પ્રગટ કરવાની ભાવના અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્રનો આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આપણે બહુ વિસ્તાર પણ નહીં કરીએ અને બહુ ફાસ્ટ પણ નહીં કરીએ. આપણે એક એક શબ્દનો પણ થોડો થોડો અર્થ જોશું કે જ્યારે આપણે ગાતા હોઈએ અને પાઠ કરતા હોઈએ તો આપણને એનો ભાવ ખ્યાલ ના આવે. હવે જો કલમ ઉપડી એક દ્રશ્ય આપણે સ્મરણમાં લઈએ કે નડિયાદમાં કૃપાલુ દેવ દેખા છે, અંબાલાલજીએ ફાનસ લઈને ઉભા છે, કૃપાલુ દેવ આત્મસિદ્ધિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાનો પ્રારંભ કરે છે, એમના જ્ઞાનમાં એક 6 પદ છે અને એ સ્વભાવભાઈની ગિનતી છે, અનેક જીવોના ઉદ્ધારની એક ભાવના છે, અંતરંગમાં પોતે જે આત્માનો અનુભવ કરી ચૂક્યા છે, અતિન્દ્રિય આનંદનો રસપાન કરી ચૂક્યા છે અને જે સ્વરૂપ અંદરમાં નિહાળી ચૂક્યા છે, જે સમસ્ત જગતના જીવોનું જે મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપને દર્શાવવા માટે, એ સ્વરૂપને બતાવવા માટે એમની કલમ ઉપડી. અને કલમ ઉપડી તો પહેલી જ ગાથા એટલી બધી અદભુત લખાઈ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આના ઉપર ગુરુદેવજીનું પ્રવચન સાંભળજો, એટલે કે વાંચ્યો, જે સંસ્કૃત પ્રવચન છે આ બુકમાં. ગુરુદેવજી એટલા સરસ એના ભાવ ખોલ્યા છે. પહેલા તો બહુ સરસ અર્થ છે આનો કે વ્રત તપ જપ આદિ કર્યા વિના પામ્યો દુઃખ અનંત એમ નહીં, સુખ કર્યા વિના પામ્યો દુઃખ અનંત. અને પાછી વાત એવી છે કે આત્મા એવો બેભદ તત્વ છે કે દુઃખ પણ અનંતની માત્રામાં પામે છે. પોતાને ભૂલીને, સ્વરૂપને ભૂલીને, શું સમજ્યા વિના, શું જાણ્યા વિના, કોનો પરિચય કર્યા વિના, કોની નિકટતા કર્યા વિના, કોની સમીપમાં આવ્યા વિના, કે પોતાના સ્વરૂપને સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. બેહદ આત્મા છે ને એવો બેહદ, એ ગુરુદેવજી કહે કે દુઃખ પણ અનંતની માત્રામાં પામે અને જયારે સુખી થશે. જે સ્વરૂપ સમજીને પામ્યો સુખ અનંત, આપણે બોલી શકીએ કે નહીં? એમ અહીંયા છે, જે સ્વરૂપ સમજ્યા વિના બેકીઓ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તો હવે જે સ્વરૂપ સમજીને પામ્યો સુખ અનંત, અને એટલો સરસ અર્થ છે કે એક એક સમયનું દુઃખ અનાદિકાળથી આજ સુધીનું ભેગું કરીને અનંત એમ નહીં, પ્રતિ સમય અનંત દુઃખ પાપ બધું ભેગું કરીને અનંત થયું. આજ સુધીનું હમણાં સુધીનું અનાદિકાળથી લઈને બધું ભેગું કરીને અનંત દુઃખ પામ્યું એમ નહીં, પ્રતિ સમય અનંત દુઃખ પામે છે. અનંત ગુણાત્મક અનંત બેહદ અંદરમાં જે પોતાનું સ્વરૂપ છે, અનંત સુખ અનંત શાંતિ અનંત આનંદથી ભરેલો જે પોતે અનંત સુખ સ્વરૂપી આત્મા છે એને ભૂલીને અનંત દુઃખ પામે છે. પ્રતિ સમય અનંત દુઃખ પામે છે, લાયક છે પ્રતિ સમય અનંત સુખને ભોગવવાને. સિદ્ધાલયમાં જઈને સિદ્ધ ભગવાન બનીને અવ્યાબાદ સુખને ભોગવવાની સામર્થ પડી છે, અને એવી સામર્થ્યને ભૂલીને એવા સ્વરૂપને ભૂલીને સ્વરૂપ સ્વરૂપ સ્વ એટલે પોતાનું અને રૂપ એટલે કે જ્ઞાન દર્શન આનંદમય સ્વભાવ અરૂપી આત્માનું રૂપ કેવું છે? અરૂપી આત્મા છે, અમૂર્તિક છે, સ્પર્શ રસ ગંધ વર્ણ થી રહિત છે, રાગ દ્વેષ ના વિકારી ભાવ થી આત્મા રહિત છે, એનું સ્વરૂપ રહિત છે, પરદ્રવ્ય થી રહિત છે, શૂન્ય છે, ખાલી છે, સંયોગો થી ખાલી છે, એનાથી પાર, પર્યાયો થી પાર, ગુણભેદ થી પાર, અશુદ્ધતા થી વિકાર થી પાર, જે સ્વરૂપ શુદ્ધ અનાદિ અનંત ત્રિકાળ એક રૂપ રહેવા વાળો જે સ્વભાવ છે એ સ્વભાવને ભૂલીને અનંત દુઃખ પામે છે, નિગોદમાં રખડે છે, નરકમાં જાય છે. આ તો બહુ કોઈ સાચી છે પુણ્યના ઉદય આપણે આ મનુષ્ય ભાવમાં બેઠા છે, આપણે આ ચર્ચા કરી રહ્યા છે આત્મા પરમાત્માની સ્વરૂપની પોતાની પોતાના સામર્થ્યની પરદ્રવ્યથી ભિન્નતાની ક્રમબદ્ધ પર્યાયની ખ્યાલ આવે છે. આટલી સ્વતંત્રતાની આપણે ચર્ચા જે કરી રહ્યા છે એ કોઈ મહાપુણ્યના ઉદય કરી રહ્યા છે. ચર્ચા માત્રમાં અટકી જતું, વિકલ્પ માત્રમાં અટકી જતું, સાંભળવા માત્રમાં અટકી જતું ને સંભળાવવા માત્રમાં અટકી જતું, તો આ સ્વરૂપ અગર નહીં સમજીએ તો અનંત દુઃખ આગળ પાછા આપણે ભોગવવું. અને જો જે સ્વરૂપ સમજ્યા વિના સમજણ ઉપર કેટલું જોર આવ્યું કે કૃપાળુ દે, કેટલી બધી આગળ ગાથાઓ લેતું આપણે જે આવી છે કે કૃપાળુ દે આખો મોક્ષ માર્ગ છે, જે આખું સ્વરૂપ છે, સુખી થવાનો જે ઉપાય છે, જે માર્ગ છે, જે વિધિ છે, જે વિધિનું ફળ છે એ બધું અહીંયા લખી નાખ્યું. સ્વરૂપ સમજ્યા વિના, સમજે તો એનું શ્રદ્ધાન સમ્યક થાય, જાણે પહેલા તો જાણે સ્વરૂપને, પહેલા તો આત્માને જાણે કે હું કેવો છું, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું કયા સ્વરૂપે વિરાજમાન છું, વિદ્યમાન છું, મારું અસ્તિત્વ કયા સ્વરૂપે છે. એટલે સમજણ ઉપર કેટલી મહત્વતા અને કેટલું જોર આપ્યું છે. જે સ્વરૂપ સમજ્યા વિના, વાંચ્યા વિના નહીં, સાંભળ્યા વિના નહીં, સમજ્યા વિના, સાંભળી લીધું પણ સમજ્યો કે નહીં, સમજાવાનું કાંઈ. ભગવાન છો ભગવાન થાવો મંત્ર કહેતે છે, સમજાણું કાંઈ કહ કર પ્રેમ સે પુકારતે છે. સમજાણું કાંઈ, સમજ્યા તું કેવા માંગે છે બાળમાં કે બેટા સમજ્યો તને, તને સમજાવ્યું તું બોલું છું, તને સમજાવ્યું ત્યારે બજારમાંથી શું લાવવાનું છે, તને સમજાવ્યું ત્યારે આ પ્રશ્નનો પેપરમાં શું ઉત્તર લખવાનો, તને સમજાવ્યું, તને આ ચેપ્ટર સમજાયો, તને આ સોલ્યુશન કેવી રીતના મેથ્સનું સોલ્વ કરવાને સમજાવ્યું, સમજાયું સમજાયું. જો સમજણ ઉપર કેટલો ભાર છે, સમજણ વગર તો માર્ગમાં અગર નહીં વધીએ ને. લૌકિકમાં પણ કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણે એ વસ્તુને પહેલા સમજવી પડે. એક મોબાઈલ લેવા જઈએ તો એને સમજવો પડે કે એમાં શું ફીચર છે, શું કેપેસિટી છે, સમજાય છે. તો એ રીતે જે સ્વરૂપ સમજ્યા, સમજ્યા વિના તું આજ સુધી તારા સ્વરૂપને જેવો છે એવો તું સમજ્યો જ નથી, સ્વીકાર્યો જ નથી, કબૂલ્યો જ નથી. કામક કર્ણ ઇન્દ્રિયનો વિષય તો બન્યો પરંતુ અનુભવનો વેદનનો નિર્ણયનો વિષય ન બન્યો, સમજણનો વિષય ન બન્યો. જેને જેને સમજાઈ ગયું એ સંસારથી તરી ગયા, જે ન સમજી શક્યા અવસર મળવા છતાં પણ, તક મળવા છતાં પણ, ઓપોર્ચ્યુનિટી મળવા છતાં પણ જે ન સમજ્યા એ આ અવસર ચૂકી ગયા. સમજણનો માર્ગ છે, સમજીને સમાઈ જવાનો માર્ગ છે, પણ સમાતું ક્યારે? જયારે સ્વરૂપ ને સમજતું, એક ઝેર ને છોડતું ત્યારે એના સ્વરૂપ ને સમજતું કે આ ઝેર છે, આ ખાવા યોગ્ય નથી, આ ગ્રહણ કરવા યોગ્ય નથી. તો હર વસ્તુમાં સમજણ સો ઇમ્પોર્ટન્ટ. અને એ પણ સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું કે જેમાં આપણે ખરી સમજણ કરી શકીએ, સ્વરૂપ સમજી શકીએ કે હું દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મ થી રહીત એવો શુદ્ધાત્મ તત્વ છું. તો જે સ્વરૂપ સમજાય, આનો વિસ્તાર કરો તો 4-5 કલાક થઈ શકે, અને આપણે નહીં કરીએ. આપણે મૂળ પોઈન્ટ ને ટચ કરીને આગળ વધશું કે આપણને ગાથાનો સાર ખ્યાલમાં આવે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ, આ પદ, આ 6 પદ, આત્મપદ, આ 6 પદ નો આધાર આત્મા છે. સમયસાધી ગ્રંથાદિ રાજ નો આધાર આત્મા છે. આત્મ સિદ્ધિ ગ્રંથ નો આધાર આત્મા છે. આત્મપદ છે. તો સમજાવ્યું તે પદ, તે પદ જેમણે સમજાવ્યું, કૃપાળુ દેવ એવા સદગુરુ ભગવંત ને નમસ્કાર મંગલાચરણ ની ગાથામાં કરે. કેમ નમસ્કાર કરે છે? કોને નમસ્કાર કરે છે? શું કામ નમસ્કાર કરે છે? તો કે આવું અદભુત પદ ખરેખર મૂળ સમજાવનાર જે આપણા શું કહેવાય, જે સદગુરુ ભગવંત છે, એ કેવળ જ્ઞાનની પરમાત્મા છે, અર્યંત ભગવાન છે, આપ્ત પુરુષ તીર્થંકર અર્યંત ભગવાન જે સમોષણમાં બેઠા છે અને 100-100 ઇન્દ્રની હાજરીમાં આ પદને સમજાવે છે. એવા સદગુરુ ભગવાન, સદગુરુ, પરમ ગુરુ, પછી અપર ગુરુ. તો અહિયાં સદગુરુ ભગવંતમાં શ્રી સદગુરુ કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી રૂપે પરમતા અર્યંત ભગવંતો, સદગુરુ ભગવંતો તીર્થમ કરો જગતના જયવંત વર્તો. તો એવા જે તીર્થંકર પરમાત્મા અર્યંત પરમાત્મા કેવડી વિતરાદી હિતોક દેખી અનંત ચતુષ્ટય ને પ્રાપ્ત થનાર 13મા અણસ્થાનમાં સમોષણમાં બિરાજમાન જે મૂળ આ ગ્રંથોના કરતા, એટલે કે એમની વાણી સાંભળીને જે આ ગ્રંથોની રચના થઈ છે, જે ઓમ ધ્વનિ જે છૂટી છે, એમાં જે સ્વરૂપ આવ્યું છે, 6 દ્રવ્યનું સ્વરૂપ, 7 તત્વનું સ્વરૂપ, પદાર્થનું સ્વરૂપ, પદનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કર્તાપણાનું, ભોક્તાપણાનું, મોક્ષનું, મોક્ષના ઉપાયનું, આત્માની નિત્યતા અનિત્યતાનું, પ્રમાણના દ્રવ્યનું, દ્રષ્ટિના વિષયનું જે મૂળ સ્વરૂપ આવ્યું છે, એ શ્રી સદગુરુ ભગવંતે કીધું છે. ગંધર પરમાત્માએ વાણી જીવી છે, આચાર્ય પરંપરા સુધી પહોંચી છે, અનુભવ કરીને પ્રમાણ કરી છે, શાસ્ત્રમાં લિપિબદ્ધ કરી છે, શ્રાવકો જ્ઞાનીઓ સુધી પહોંચી છે, અને કૃપાળુ દેવ જેવા જ્ઞાનીઓ ની પાસે આવી વાણી, સમય સાથી ગ્રંથ મળ્યો, અને સમયનો સાર, આ ઉત્તમ પદ. આ વિશ્વમાં કોઈ ઉત્તમમાં ઉત્તમ પદ હોય તો આત્મપદ છે, એટલે આત્મ સિદ્ધિ, આત્માની પ્રસિદ્ધિ, આત્માની સ્થાપના, આત્માનું સ્વરૂપ સમજાવવાની પ્રતિજ્ઞા જે કૃપાળુ દેવે લીધી છે, એમાં સૌથી પહેલી ગાથામાં કૃપાળુ દેવે શ્રી સદગુરુ ભગવંતોને યાદ કર્યા, અને એની સાથે સાથે એમાં કેવડી ભગવાનને યાદ કર્યા, સ્મરણ કર્યા, તેમાં દેવ શાસ્ત્ર ગુરુ ગંધર પરમાત્મા થી લઈને આચાર્ય ઉપાધ્યાય સાધુ અને પછી શ્રાવકો અને બીજા એમના જે જ્ઞાનીઓ એ બધા આવી જાય છે સદગુરુ ભગવંતમાં. પણ મૂળ સદગુરુ ભગવંતમાં કેવડી પરમાત્મા, ગુરુદેવજીના પ્રવચનમાં બહુ સરસ આનો ખુલાસો આવ્યો છે. ચલો, તો આ રીતે આપણે પહેલી ગાથા ઉપર સ્વાધ્યાય કર્યો, થોડીક ચર્ચા યથાશક્તિ કરી, બાકી તો જ્ઞાનીઓએ આના રહસ્ય ખોલ્યા છે. જે સ્વરૂપ, સ્વરૂપ શબ્દ બહુ સુંદર છે, અને સમજાવી ન પામ્યો દુઃખ અનંત. આ કારણ, દુઃખ રૂપી કાર્ય પ્રગટ થવાનું કારણ, મૂળ કારણ છે. મૂળ કારણ કોઈ પર દ્રવ્ય અને ઉદય અને સંયોગ અને ઘર કુટુંબ પરિવાર નથી. આપણે દુઃખનું કારણ પરદ્રવ્ય ને માનીએ છીએ, પણ દુઃખનું મૂળ કારણ છે પોતાના સ્વરૂપને નથી સમજતું. જે ઉદય આવે છે એમાં જોડાઈ જાય છે અને સ્વરૂપથી દૂર થઈ જાય છે, દુઃખનું કારણ. જે ઉદય આવે છે એમાં ઈષ્ટ કલ્પના કરે છે અને પોતાના સ્વરૂપને ભૂલે છે, પોતાના પદને ભૂલે છે, આત્માને ભૂલે છે, મૂળ તત્વને ભૂલે છે, એ મૂળ દુઃખનું કારણ. ત્યાં આત્મા, આત્માનું જ્ઞાન, આત્માની શાંતિ, પોતાનો વૈભવ, પોતાની સામર્થ્ય યાદ નથી આવતું. હું અકર્તા છું, હું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છું, જ્ઞાન સિવાય કઈ કરી શકવામાં સમર્થ નથી. પરદ્રવ્ય થી અત્યંત ભિન્ન છે, એના કારણે દુઃખી સુખી નથી. કોઈ પરદ્રવ્યમાં તાકાત નથી કે મને દુઃખી સુખી કરી શકે એવી સમજણ વગર આપણે દુઃખ પામ્યા. ઇન શોર્ટ, પોતાના સ્વરૂપ ને ભૂલીને આપણે અનંત દુઃખ પામ્યા છે. સમય સાધીના મંગલાચરણમાં 80 પ્રધાન વાત કહી છે. સિદ્ધોને યાદ કર્યા, એમની પરિણતિને યાદ કરી, એમની દશાને યાદ કરી, અને અહીંયા મંગલાચરણમાં જે આપણી દુઃખમય પરિણતિ છે એને યાદ કરીને એનું મૂળ કારણ છે કે સ્વરૂપને સમજવાથી આપણું દુઃખ ટળશે. એક હોય ત્રણ કાળમાં કર્મારત્ન, બીજો કોઈ પંથ નથી. સુખી થવા માટે એક આત્મપદને સમજવું યોગ્ય છે. બીજું બધું તો ખરેખર થતી સમજ, એક આત્માને જાણ્યું અને સર્વ જાણ્યું. જેને આત્માને જાણ્યું અને 6 દ્રવ્યને જાણ્યું, જેને આત્માને રિયલ એનું જે સ્વરૂપ છે એને જાણ્યું, તો એને શરીરના સ્વરૂપને પણ યથાર્થપણે જાણ્યું. અરે એને જ સાથે દેહશાસ્ત્ર ગુરુની પણ યથાર્થ ઓળખાણ થાય, એને સિદ્ધોની ઓળખાણ થાય છે, સિદ્ધોના આનંદની ઓળખાણ થાય છે કે જે એક સમય માટે અંદર જઈને પોતાના આનંદને ભોગવે છે એને અવ્યાપાર આનંદનું અનુમાન લગાડી શકે, અનંત આનંદ અનંત સુખનું અનુમાન લગાડી શકે. અરિયંત અને સિદ્ધ દશાની સાચી ઓળખાણ પોતાની ઓળખાણ કરવા વાળાને, સાત તત્વની સાચી ઓળખાણ પોતાની ઓળખાણ કરવા વાળાને, દ્રવ્ય ગુણ પર્યાયની સાચી ઓળખાણ પોતાની ઓળખાણ કરવા વાળાને થાય છે. ચલો, આનો તો આ તો દેશ રહેશે જે સ્વરૂપ સમજ્યા વિના. ઘણી બધી ગાથાઓમાં આપણે આ ગાથા વારંવાર યાદ કરશું, એટલું વધારે એનું વિશ્લેષણ નથી કરતું. હવે જે આના પછી શું ગાથા છે, કઈ બીજી ગાથા છે વર્તમાન, થોડી ગાથાઓ શરૂઆતની એટલીસ્ટ, યા તો બધી જેટલી યાદ રહી શકે, જેટલું રિપીટેશન કરશો તો યાદ રહી જશે, ગાતા રહેશો તો યાદ રહી જશે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો વિચારવા આત્માર્થીને ઢાંક્યો અત્ર અગોપ્ય. બહુ સરસ ગાથા છે. વર્તમાન આ કાળમાં, હવે કૃપાનું દેવ પોતે જે કાળમાં જન્મ્યા, પોતે જે ક્ષેત્રમાં છે એ કાળને યાદ કરીને કહે છે કે આ વર્તમાનનો જે હિંદા અવસર કિનીનો કાળ છે, આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો. મોક્ષ માર્ગ બે પ્રકારના, બે પ્રકારથી મોક્ષ માર્ગનું નિરૂપણ થાય. યથાર્થ મોક્ષ માર્ગ તો એક જ છે. તો શું કહે છે, વર્તમાન આ જે કાળ છે, બાહ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જોઈને કૃપાળુદેવ કહે છે કે જે વર્તમાનનો કાળ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, એમાં જે નિશ્ચય મોક્ષ માર્ગીઓ છે, સાક્ષાત તમે જો તો અરિયંત પરમાત્મા છે, સમજાય છે, મુનિરાજો છે, જ્ઞાનીઓ છે, જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરમતા જીવો છે, એ જીવો કેટલા બધા અલ્પ સંખ્યામાં જોવામાં આવે. સાક્ષાત તીર્થંકરો તો છે જ નહીં ને, સાક્ષાત સમો શરણ અને ઓમ ધ્વનિ તો છે જ નહીં. આ કારણ અહીંયા 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 વિજય ક્ષેત્રની વાત નથી, અહીંયા અહીંયા ભરત ક્ષેત્રમાં. તો મોક્ષ માર્ગ બહુ લો, દૂર દૂર સુધી આત્માની આવી વાસ્તવિકતા, જે શુદ્ધ વાત છે, માર્ગ છે, સુખી થવાનો જે વાસ્તવિક ઉપાય છે, એનો બહુલતા લોપ થઈ ગયો. સર્વથા લોપ નથી થયો, સર્વથા લોપ તો પંચમકાળના અંત સુધી નહીં થાય, કારણ કે પંચમકાળના અંત સુધી આ માર્ગ છે અને માર્ગ ઉપર ચાલવા વાળા જીવો છે, પણ એની સંખ્યા ઓછી છે, એવા જીવો ઓછા છે. કેમ? કારણ કે સંસાર માર્ગ તરફ, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ તરફ, સંસાર શરીર ભોગોની રૂચિ તરફ દોડતા, સમજાય છે, પર તરફ દોડતા જીવોની બહુલતા વધારે. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની તરફ. તમે જો કેટલા જીવો આ સ્વાધ્યાય પ્રેમી મળશે તમને, કહો કેટલા જીવો મુમુક્ષુ મળશે તમને, કહો કેટલા જીવો આત્માર્થી મળશે તમને, કહો કેટલા જીવોની અંદરમાં માત્ર મોક્ષ અભિલાષની ભાવના છે. મને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું, ભાયાંતર નિર્ગ્રંથ જો એવી ભાવના કેટલા જીવો ભાવી રહ્યા છે મને, કહો એને જોઈને કૃપાલુદેવ લખે છે મોક્ષ માર્ગ બહુ લો. આ તો આપણા કોઈ સદભાગ્ય, આપણા કોઈ અહોભાગ્ય કે ગુરુદેવ કૃપાલુદેવ જેવા જ્ઞાની આવ્યા અને આપણી માટે આ સુલભ થઈ પડ્યો ને તો બહુ દુર્લભ છે. કારણ કે કામ ભોગ બંધન ની કરતા બહુ સુલભ થઈ પડી. એવરી પર્સન ઇઝ રેડી ટુ ટોક અબાઉટ પાંચ ઇન્દ્રિયના વિશે. લોક શું ખાધું, શું બનાવ્યું, કેવી રીતના કરવું, શું કમાવું, શું કરવું, કયો ધંધો કરવો, શું કરવું, ક્યાં કરવા જવું, તમે ક્યાં જવા, શું હતું, કેમ હતું, બાળકોની સ્કૂલ કેવી, આ એજ્યુકેશન કેવું, આ સ્ટડીઝ કેવી, આ કોલેજ કેવી, આ યુનિવર્સિટી કેવી, કોઈ સમજાય છે. પોલિટિક્સમાં જો તો આ આમ કર્યું, આ આમ કર્યું, બીજેપી આમ કર્યું તો કોંગ્રેસ આમ કર્યું, આ આમ હતું કરવું જો તો આ આમ હતું કરવું. નિરંતર એની બહુલતા છે. બહુલતા વાળા જીવો મેજોરિટી જોઈએ. આપણે આજુબાજુ નિરીક્ષણ કરીએ ને, કૃપાલુદેવ એ તમે એવી એવું વિચારીને લખે છે કે મોક્ષ માર્ગ બહુ લો. અરે ક્યાં તમે વિજય ક્ષેત્રમાં જાઓ તો મુનિરાજોના ટોળે ટોળા, બાર બાર સભા ભરાય છે, ઓમ ધ્વનિ સાંભળવા જીવો આવે છે. 7 કલાક અને 23 મિનિટ ઓમ ધ્વનિ છૂટે છે એવરી ડે. વિચાર કરો, સાક્ષાત સીમંદર યુગમંદર બાહુ સુબાહુ આદિ 20 મિનિમમ 20 ચેતન કરો વિચરે, ત્યાંથી મોક્ષ જઈ રહ્યા છે કેટલા જીવો, રોજ ના કેટલા જીવો મુનિ દીક્ષા ધારણ કરી રહ્યા છે. કમ્પેરિઝન કરો તો એ રીતે કૃપાલુદેવ લખે છે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો. અને પછી સાથે સાથે આપણે એમ સમજ્યું કે આપણે બહુ લખ્યું છે કે આપણને માર્ગ મળ્યો. અને એની પછી લખે છે વિચારવા આત્માર્થીને ભાગ્યો અસ્ત્ર અગોપ્ય. હવે થોડાક જીવો એવા પણ કૃપાલુદેવ ને દેખાયા કે જે વિચારક છે, જેની અંદરમાં આત્મતત્વ સમજવા માટેની જિજ્ઞાસા. બોલો તો બીજો દીબેનને સાયન્સ કહીશ કે એમને આ શાસ્ત્ર ચૂઝ કરે કેમ, કારણ કે આ શાસ્ત્રમાં એટલે એવી ભાવના તો થઈ કે અમને આત્મસિદ્ધિ ભણવો છે, અમને આ ગ્રંથ ભણવો છે, અમને આ ગ્રંથ ભણવો છે, ઘણા બધાને આત્માનું શાસન ભણવું છે, ઘણા બધાને સમય સાધી ભણવું છે, ઘણા બધાને બેસિક થી ભણવું છે, સિસ્ટમેટિક સ્ટડી કરવી છે. કેટલી કેટલી ઉંમર થઈ જાય તો પણ એવી ભાવના જાગે છે કે અમને દ્રવ્યમૂળ પર્યાય ભણવું છે, અમને સાતત્વ ભણવું છે. તો વિચાર કરો તમે કે એવા આત્માથી થોડા જીવો પણ આ કાળમાં રહી ગયા છે, જીન જોવામાં આવે છે, જીન કે જે વિચારક છે, જે જિજ્ઞાસુ છે, જેને તત્વનો પ્રેમ છે, જેને આત્મકલ્યાણ કરવાની ભાવના છે, જે થોડાક તો સંસાર કરી ભોગોથી વિરક્ત થયા છે, જે પંચ પરાવર્તનના પરિભ્રમણથી ડરે છે, એવા વિચારક આત્માર્થીઓ માટે કૃપાળુ દેવ કહે છે કે અહીં આ આત્મ સિદ્ધિ શાસ્ત્રમાં અમે આખો જે માર્ગ છે, આત્માનું સ્વરૂપ છે, સુખી થવાનો ઉપાય છે, ભાગ્યો અસ્ત્ર અગોપ્ય, છુપાવ્યા વગર. અગોપ્ય એટલે કોઈ પણ વાત છુપાવ્યા વગર, ગુપ્ત રાખ્યા વગર, ગૌણ કર્યા વગર, જે આખો માર્ગ છે અમે અહીંયા ભાસ ભાખ્યો એટલે ભાસું એટલે કેશું, સમજાવશું, લખશું. અરે કુનકુન આચાર જેવી પ્રતિજ્ઞા ભાઈ કે નહીં, પ્રતિજ્ઞા લીધી કે નહીં, હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને મારા નિજ વૈભવથી દર્શાવી અને હું દર્શાવું તો તમે અનુભવ કરીને પ્રમાણ કરજો. કોઈ કોઈ છલ ગ્રહણ નહીં કરતા, કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક કાઢીને અટકી નહીં જતા, છલ ગ્રહણ નહીં કરતા. એમ કરીને ત્યાં પણ ભાવના ભરી છે કે એકત્વ વિભક્ત ભગવાન આત્માને અમે દર્શાવશું અમારા નિજ વૈભવ વડે, છુપાયા વગર. આખો આત્મિક ખજાનો જેવું સ્વરૂપ અમે અંદર ડૂબકી માર્યું, ડૂબકી મારી અને જેવું સ્વરૂપ અમે અંદર જોયું, જેવો આનંદ ભોગવ્યો, જેવી શાંતિ અનુભવી, જેવો મોક્ષ માર્ગ અમને અંદર પ્રગટ થયો, એ મોક્ષ માર્ગ સુખી થવાનો ઉપાય અમે તમને દર્શાવું. અરે અમે અમૃત પીએ અને તમને ઘેર પીવા દેશું, તમને મોના ભયંકર અંધારામાં રાખશું, કિચડમાં પડ્યા રાખશું ના, અમે તમને ભાગ્યો અત્ર અગોપ્ય, આહા અમે અહીંયા આખો માર્ગ દર્શાવ, અમે સાત તત્વનું સ્વરૂપ દર્શાવશું, અમે પાત્રતાનું સ્વરૂપ દર્શાવશું, આત્માથી ના લક્ષણ દર્શાવશું, કઈ કઈ ખોટી માન્યતા અંદર માં રહી ગઈ જેના કારણે આપણે પરિભ્રમણ કર્યું, એ માન્યતા ખોટી માન્યતા, એ ભૂલો દોષો અપરાધ પણ અમે દર્શાવ્યું. કયા કયા મત માં અટકી ગયા, કયા કયા ખોટા અભિપ્રાય માં અટકી ગયા, એ ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ નું વર્ણન પણ અમે કરશું. તે રીતે બીજી ગાથા થઈ. ત્રીજી ગાથા જો, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. કેમ કેમ આવો દર્શાવવાનો ભાવ થયો, કેમ ભાગ્યો અસ્ત્ર અગોપ્ય સાચો માર્ગ દર્શાવવાનો ભાવ કેમ થયો, ઉપાડું છે એવી અકારણ કરના અંદર થી કેમ ઉછળ્યું, કેમ એવો વિકલ્પ જ્ઞાની ને આવ્યો. આ છ પદ નો પત્ર લખો, અપૂર્વ અવસર લખું, મુનિ દર્શા ની ભાવના ભાઈ, આત્મ સિદ્ધિ માં સ્વરૂપ લખું, પદ નું સ્વરૂપ, આત્મ પદ નું સ્વરૂપ લખું, કેમ? કારણ કે આ કારણ, આ ત્રીજી વાતો ને એનું કારણ બતાવ્યું કે આત્માર્થી ને સાચા વિચાર ના રસ્તે અમે ચડાવશું. કેમ? કારણ કે ક્યાંય અંદર માં સૂક્ષ્મ અભિપ્રાય નો દોષ પણ ન રહી રહ્યો હોય. કારણ કે ચોરણમજી સાહેબે કીધું ને કે મિથ્યાત્વ નો એક અંશ પણ બુરો છે, ખ્યાલ આવે છે? તો એ રીતે ક્યાંય અટકે નહીં, જી ક્યાંય રોકાય નહીં અને સડસડાટ મોક્ષ માર્ગ માં આગળ ચાલ્યું. એકવાર આપણે ફ્રીવે પર, હાઈવે પર જઈએ અને આપણને ખુલ્લો રસ્તો મળી જાય તો આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ ગિયર માં નાખીને ગાડી ભગાવીએ ને, સ્વીકારું દેવ ની આવી ભાવના છે. કે ક્યાંય કોઈ પણ મત મતાંતર માં, ખોટા અભિપ્રાય માં આપણે ન અટકી જઈએ અને કોઈ પણ પ્રકારની ભૂલ, સૂક્ષ્મ ભૂલ ન રહી જાય, એ ભાવના સહિત કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના કરી. આ છ પદ ની રચના કરી. આ છ પદ માં કહીએ ને આપણે જીનાગમ નો સાર ભઈ રહ્યો છે, પ્રમાણ નો દ્રવ્ય, દ્રષ્ટિ નો વિષય, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અપરિણામી તત્વ, પરિણમતો તત્વ, ઉત્પાદ ધ્રુવ, દ્રવ્ય ગુણ પર્યાય, સાત તત્વ, ગુણસ્થાન, તમે કોઈ પણ વિષય લાવો અને મારી સામે મૂકો, તમને આ છ પદ માં ઘટિત કરીને બતાવો. પાંચ ભાવ પણ આનો ઘટિત થતા દેખાય, ગુણસ્થાન ઘટિત થતા દેખાય, દ્રવ્યગુણ પર્યાય ઘટિત થતું દેખાય, નિત્ય અનિત્યાત્મક અનેકાંત વસ્તુ ઘટિત થતી દેખાય છે, ચારગાટ શૈલી દેખાય છે, અપેક્ષા દેખાય છે, મુખ્ય ગુણ દેખાય છે, શું નથી બોલો એક ને ઉપાદે, બધું આ છ પદ માં ભર્યું છે. અને એનો વિસ્તાર આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. અને કહે છે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શિષ્ટ જ્ઞાન માં કોઈ કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, આનો વિસ્તાર આગળ ની ગાથાઓમાં આવશે. ક્રિયા જળ થઈ ગયા છે વ્યવહારા ભાષી, થોડાક શબ્દો તમારે ખ્યાલમાં રાખવા પડશે, આપણે એનું રિપીટેશન કરશું, એક્ઝામ્પલ પણ આપશું, લેશું, બધું લેશું. ગુરુદેવજી ના પ્રવચન આધારભૂત રહેશે. કોઈ ક્રિયા જળ થઈ ગયા છે વ્યવહારા ભાષી, બાહ્ય ક્રિયામાં ધર્મ માન્યો, જળની ક્રિયા, મન વચન કાયમી પ્રવૃત્તિ, કોઈ ક્રિયા જળ થઈ ગયા. આપણે દ્રવ્યથી નિરાશ બનીને શું કહ્યું મને, આપણે બાહ્ય અઠ્યાવીસ મૂળગુણ આદિ નું પાલન, પરિગ્રહ નો ત્યાગ, આ ખાવું આ ના ખાવું, એક વાર આહાર, જે પણ અઠ્યાવીસ મૂળગુણ, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત શેષ ગુણ, ઉભા ઉભા આહાર, એક વાર આહાર, નગ્ન દશા, કેશ લોટ, અદંત ધોવન, બોલો. તો આ રીતે જે પણ બાહ્ય ક્રિયા છે એ ક્રિયા ખૂબ પાડી, બુદ્ધિથી ખૂબ લખ્યું છે, આમાં શું બાકી રહેતું, યમ નિયમ સંયમ, એ આખું કાર્ય પણ કેટલું સરસ છે. સાધન બાર અનંત કયો, સતતી કર્યું હાથ હજુ ન કર્યો, યમ નિયમ સંયમ આપ કયો, મુનિ ત્યાગ વિરાગ અથાળ્યો, મુખ મૌન રહ્યો, વનવાસ રહ્યો, ઉપવાસ કયો, બધું કર્યું. અરે આખું શરીર કાપી નાખે અને એમાં મીઠું મરચું ભરી દે તો પણ આંખ ની કોણ લાલ ના થાય, એવી તો કડક ક્રિયા અને એવો તો મન કથાઈ નો ભાવ કર્યો, એના ફળમાં અનંત વાર નવમી ક્રિયા ઉત્પન્ન થયો. તો કે કોઈ ક્રિયા જળ થઈ ગયા, જળ ક્રિયામાં ધર્મ માની દેતા, સંતુષ્ટ થઈ ગયા, ધર્મ માનીને પોતાને મહાન માનવા માંડ્યા. વી આર સમથિંગ, અમે ધર્માત્મા છે, અમે મોક્ષ માર્ગી છે, અમને મોક્ષ મળી જશે. કેમ? કારણ કે અમે આટલી સરસ ક્રિયાઓ પાડીએ છીએ. યા તો પછી ક્યાં અટકી ગયા, આમાં બે પક્ષ ઉભા કર્યા છે, બે પ્રકારના જીવ, બે પ્રકારની કેટેગરી ઉભી કરી છે. વી વિલ હેવ ટુ સી વેર ડુ વી ફોલ. આપણે આમાં કઈ ભૂલ તો નથી કરી રહ્યા ને, ચલો સમય થઈ જશે, બે મિનિટ માંગ્યા છે. શુદ્ધ જ્ઞાન માં કોઈ, શુદ્ધ જ્ઞાન એટલે સંયોક્ષણ જ્ઞાન, ધારણા જ્ઞાન, આપણે કહીએ પોપટ જ્ઞાન, શબ્દ જ્ઞાન, વાણી જ્ઞાન, વાચા જ્ઞાન, શબ્દ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અથાક કર્યો, અરે ફટ 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 બધી ગાથાઓ બોલી જાય. અરે અગિયાર અંગ ગાથાઓ તો શું, અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન કર્યું, પરંતુ અંદરમાં એ જે આત્મતત્વ છે એનું ભાવ ભાષણ, એની પ્રતીતિ, એની શ્રદ્ધા, એની અંદરમાં પ્રતીતિ ના થઈ, અને એટલે કહે છે કે માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે છે. યા તો ક્રિયા જળમાં એટલે કે બાહ્ય વ્યવહાર ભાગમાં, યા તો શિષ્ટ જ્ઞાનમાં આવશે નિશ્ચયાભાસ. વાતો તો એટલી મોટી પણ પરિણામોના ઠેકાણા નહીં. બુદ્ધેશી કહે છે કે પાપ ભાવ ચાલી રહ્યા છે એની કોઈ ખબર નથી, એનાથી છૂટવાનો કોઈ ઉપાય નથી, પણ વાતો હું શુદ્ધ છું, બુદ્ધ છું, એકત્વ, વિભક્ત, ભગવાન, આત્મા, પ્રમત, અપ્રમતિ રહી જ્ઞાયક ભાવ છું. વાણીમાં તો, જ્ઞાનમાં તો, ક્ષયક્ષમમાં તો બધું આવી ગયું, પરંતુ અંદર પરિવર્તન અભિપ્રાયનું નથી. અંદરમાં ખલકપટ, માયાચારી, ચોરી, જૂઠું બોલવું, મિથ્યાત્વ, એકત્વ, અમત્વ, કર્તૃત્વ, ઉપતૃત્વ, આ બધી બુદ્ધિ ચાલતી રહે, એને કહેવાય શિષ્ટ જ્ઞાની. શિષ્ટ જ્ઞાન, કોરું જ્ઞાન, લુખું જ્ઞાન, ભીંજાયેલી પણ નહીં, જ્ઞાન સાથેનો વૈરાગ્ય નહીં. તો આવો જે જીવ છે, અને આમાં જ મોક્ષ, માને માર્ગ મોક્ષ નો, બોલો કેટલી મોટી ભૂલ છે. તો સાચો જે મોક્ષ નો માર્ગ છે એ તો બંધ જ થઈ ગયો ને, કેમ? કારણ કે ક્યાંય બીજે મોક્ષ નો માર્ગ માની લેતા. આ કોને ભૂલ કહી? આવી કોઈ કહી ને, આવી ભૂલ કોઈ ઘણા બધા જીવે કહી ને, આપણે અનંત વાળા ભૂલ કહી છે, અને હજી પણ માર્ગ નથી સમજ્યા, કદી પણ આ કોઈ ને કોઈ ભૂલ ચાલી રહી છે. ક્યાંય સંતુષ્ટ, આજે તો ચાર પૂજા થઈ, આજે તો ચાર પ્રવચન સાંભળ્યા, આજે તો બહુ સરસ સ્વાધ્યાય થયો, શું ચિંતન મંથન કર્યું, ક્યાંય ને ક્યાંય અટકી ગઈએ. તો કોઈ ક્રિયાજળ થઈ ગયા શિષ્ટ જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે છે. આવા જીવો પ્રત્યે અમને અત્યંત કરુણાનો ભાવ ઉપજે છે, તેથી હવે અમે આખો માર્ગ અહીંયા દર્શાવવા માટે તૈયાર થયા છે. જે પાત્ર જીવ હશે, જે યોગ્ય જીવ હશે, જેનું ઉપાદાન જાગી ગયું છે, અલ્પકાળમાં જે મોક્ષ દશા રૂપે પ્રણમવાનો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પ્રણમવાનો છે, આત્માના દર્શન કરવાનો છે, આત્માની સિદ્ધિ કરવાનો છે, શ્રી એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે, જેના હવે અલ્પ ભવ રહી ગયા છે, જેનો સંસારમાં પરિભ્રમણનો કાળ અલ્પ રહી ગયો છે, એવો જીવ હવે ક્યાંય રોકાશે નહીં. હવે આની આગળ જે શુષ્ક જ્ઞાન છે અને ક્રિયા જળ છે, એટલે કે નિત્યા ભાતીને લેવાળા ભાતીની વાત છે, એ ચોથી ગાથાથી આપણે હવે એનો વિસ્તાર આગળ લેશું, અને વિશેષ આગળ આગળ આપણે ત્રણ ત્રણ ચાર ચાર ગાથા જે રીતે સમય આપણો રહેશે એ રીતે આપણે એની ચર્ચા કરીને આપણે આગળ વધતા જશું. આ ત્રણ ગાથા આપણે થઈ, અને થોડી ભૂમિકા સંબંધી આજે આપણે ચર્ચા કરી, એટલે આપણે ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી શક્યા. વિશેષ આગળ આપણે ત્રણ ત્રણ ચાર ચાર ગાથા ઉપર સ્વાધ્યાય લે. નિજ નિજી નિજ મે બતાઈ યહ અનંત ઉપકારી હૈ જિસકે લિયે જિન વાણી માત કો વંદના શત બારી હૈ. અને કાનમે નિત બોધીની જા દશાવી પરમ ઉપકારી જિન વાણી માત નો જય હો. આ ભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ આદિ સમસ્ત જ્ઞાની પરમાત્માઓનો જય હો. આત્મસિદ્ધિ અપૂર્વ ઉત્તર આદિ અનુપમ કાવ્યની રચના કરનાર કૃપાળુ દેવનો જય હો. ધન્યતા પ્રસંગતિ ભગવતી માતનો જય હો. સતી સનાતન સાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર.